તારીખ 11-8-1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 537 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 573
જીવને પોતાનું સ્વરૂપ સમજતા નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. જો પોતાનું સ્વરૂપનું જ્ઞાન થાય, મૂળ સ્વરૂપનું જો જ્ઞાન થાય તો જીવને નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. અહીંયા કૃપાળુદેવ એમ કહે છે કે ભાઈ, તારું સ્વરૂપ તારે સમજવું એમાં કોઈ વિકટ વાત તો નથી, કોઈ મોટી વાત તો નથી. પોતાનું સ્વરૂપ સમજવું છે તે કાંઈ ન બનવા યોગ્ય કે અશક્ય એવી વાત તો નથી. પણ અનંતકાળથી પોતાનું સ્વરૂપ નથી સમજ્યો એ એક હકીકત ખુલ્લી છે. જ્યારે એવી પરિસ્થિતિ રહી છે તો એવું સબળ કારણ પણ રહ્યું છે કે પોતાનું સ્વરૂપ જીવ સમજ્યો નથી. એ કારણ કયું રહ્યું છે એના ઉપર અહીંયા પ્રકાશ પડ્યો છે. કૃપાળુદેવ શું લખે છે કે પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, એટલે કે એવું જૂઠું જુએ છે, ખોટું જુએ છે. કોઈ પોતાનું મૃત્યુ જોઈ ન શકે પણ સ્વપ્નમાં એવું દેખાય, તેમજ એ દ્રષ્ટાંત છે. તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગ્ય, તેમ અજ્ઞાન દશા એ પણ એક સ્વપ્ન છે. શું છે? અજ્ઞાન દશા છે એ પણ એક સ્વપ્ન જેવું છે. કેવું સ્વપ્ન છે? કે આ જીવ પોતાને પોતાનાની એવા બીજા દ્રવ્યને વિશેષ સ્વપણે માને છે. શું કરે છે જીવ અજ્ઞાન દશામાં? કે પોતાના પોતે નથી, પોતાનું અસ્તિત્વ નથી, પોતાની ચીજ નથી. જગતનું સ્વતંત્ર દ્રવ્ય છે, જીવ હોય કે પરમાણુ હોય કે બંનેનું મિશ્ર અવસ્થાવાળો કોઈ દ્રવ્ય હોય, કોઈ મનુષ્ય હોય, એ કંઈ આત્માનું પોતાનું સ્વરૂપ તો નથી. છતાં જીવ એમાં પોતાપણું કરે છે. આટલી ભૂલ છે. ક્યાં ભૂલ છે? આટલી ભૂલ છે કે પોતાનું સ્વરૂપ નથી, પોતાનું અસ્તિત્વ નથી. પ્રારબ્ધ યોગે સંયોગ થયો છે અને સંસારના વ્યવહારે કાંઈ ને કાંઈ સંબંધ ગણવામાં આવે છે. કોઈ વખત પિતા પુત્રનો સંબંધ ગણવામાં આવે છે, કે પતિ પત્નીનો સંબંધ ગણવામાં આવે છે, કે ભાઈ બહેનનો સંબંધ ગણવામાં આવે છે, કે ભાઈ ભાઈનો સંબંધ ગણવામાં આવે છે, કોઈ પણ સંબંધ ગણવામાં આવે છે. જીવને ત્યાં આ મારું છે, આ મારા ફલાણું છે, આ મારા ફલાણા છે એવું જે લાગે છે એ જીવનું અજ્ઞાન છે. અને એ જીવને સપનું છે. સપનું એટલા માટે કહ્યું કે એવા અનંત કુટુંબો છોડીને મારાપણું કરીને તું મુક્ત આવ્યો. અત્યારે એ કુટુંબ તારી સમક્ષ આવે તો તને મારાપણાનો જરા પણ ભાવ નહીં થાય, કેમ કે એ પ્રારબ્ધ પૂરું થઈ ગયું, એ ઉદય પૂરો થઈ ગયો, એટલે ઉદય ભાવ પણ તારો સમાપ્ત થઈ ગયો. તો અત્યારે જે તું કરી રહ્યો છો એ તને તારું સ્વરૂપ નહીં સમજવા માટે બહુ મોટું કારણ છે. સ્વરૂપ સમજવામાં પ્રતિબંધ થાય, આવરણ આવે અને સ્વરૂપ ન સમજાય, એવડું બહુ મોટું આ કારણ છે એમ અહીંયા સમજાવવું છે. શું કે એવી જે માન્યતા છે, એવું જે માને છે એ જ માન્યતા તે સંસાર છે. એમાંથી આખો સંસાર ઊભો થાય છે અથવા પાંગરે છે. આખો સંસાર એમાંથી પાંગરે છે. તે જ અજ્ઞાન છે અને તે એક મોટું અજ્ઞાન છે. સામાન્ય અજ્ઞાન નથી પણ મોટું અજ્ઞાન છે. નરક આદિ ગતિનો હેતુ તે જ છે. જીવ નરકમાં જાય, નિગોદમાં જાય, આદિમાં તીરી અંત નરક બે ગતિ ઘણી હલકી ગતિ છે. એમાં જીવ ઘણો દુઃખ પામે છે. આમ તો ચારે ગતિમાં દુઃખ પામે છે પણ નરક નિગોદમાં સૌથી વધારે દુઃખ પામે છે. એ નરકાદી ગતિનો હેતુ તે જ છે. આવું જે પોતાપણું કરવું, પછી ભલે કુટુંબ પરિવાર હોય કે ગમે તે પ્રારબ્ધના સંયોગો હોય, શું એમાં પોતાપણું કરવું પછી મિત્ર શત્રુપણું કરવું એ પણ એમ જ છે. કોઈ પણ પ્રકારના સંબંધની કલ્પના કરીને વાસ્તવિકતાનો અનુભવ કરવો કે હા આમ જ છે, એ જીવનું અજ્ઞાન છે અને દુર્ગતિનો હેતુ છે. તે જ જન્મ છે ને મરણ છે, એ જન્મ મરણનું પણ કારણ થાય છે. અને તે જ દેહ છે અને દેહના વિકાર છે. તેથી નવો દેહ જે જીવ ધારણ કરે છે અને નવા નવા રોગ પણ ધારણ કરે છે. જુઓ, દેહ વિકાર એટલે રોગ. આત્માને પણ રોગ થાય અને શરીરને પણ રોગ થાય અને દેહનું આવાગમન જન્મ મરણ પણ થાય. બધા પ્રકારના અનિષ્ટ દુઃખદાયક પ્રસંગો ઊભા થાય. તે જ પુત્ર અને તે જ પિતા, એ પુત્ર પિતાજી પણ જેમાં એની અંદર પોતાને જે કલ્પનામાં આવે છે એ પણ જીવનું અજ્ઞાન છે. શું એ પણ જીવનું અજ્ઞાન છે? આ જીવે કોઈના વિશે પુત્રપણું માનવા જેવું નથી. પુત્રપણું માનીને કે કોઈ કાંઈ પણ સંબંધ માનીને કાંઈ પણ અધિકાર બુદ્ધિ આવે છે, એ અધિકાર બુદ્ધિ જીવને અજ્ઞાન છે અને એ જીવને અનેક પ્રકારના જન્મ મરણ અને દુઃખનું કારણ થાય છે. આખો સંસારનું કારણ એ છે. તે જ શત્રુ અને મિત્ર આદિ ભાવ, શત્રુ મિત્ર પણ નહીં, બીજો સભા સંબંધ પણ નહીં, પણ શત્રુ મિત્રની પણ કલ્પના કરવા જેવી નથી. એ ભાવ કલ્પનાના હેતુ છે, એ બધા પ્રકાર છે, એ બધી કલ્પનાના કારણો છે, બીજું કાંઈ નથી. જે કાંઈ પ્રકાર પ્રારબ્ધ યોગે ઉભો થયો છે એ કલ્પનાના કારણ છે. એ કલ્પનાની નિવૃત્તિ કરી નાખવી, નાશ કરી નાખવો. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. નિવૃત્તિ થઈ ત્યાં સહેજે સહેજે મોક્ષ છે. શું સહજ માત્રમાં મોક્ષ છે એમ કે છે. એ કલ્પના છોડી એટલે, કલ્પના એ બંધન છે અને કલ્પના છોડી એટલે મોક્ષ છે. આવી રીતે વાત છે. શું જો વિચારીએ આપણે કે અત્યારે જે આત્માઓ મોક્ષમાં બિરાજે છે, અનેક તીર્થંકરો અને અનેક બીજા ધર્માત્માઓ સિદ્ધાલિંગમાં પ્રાપ્ત થઈ ગયા, બિરાજમાન છે, એને કયો સંસાર સંબંધ છે કહું? ભૂત નહીં કેમ નહીં એમ કહેવાય કે મહાવીર ભગવાન ત્રિશલા રાણીના પુત્ર હતા, બરાબર? સિદ્ધાર્થ મહારાજા ત્રિશલા રાણીના પુત્ર હતા, પણ કાંઈ સંબંધ ખરો? એ આત્માઓનો પણ મોક્ષ થઈ ગયો, એના મા બાપ પણ મોક્ષગામી હોય છે. તીર્થંકરના મા બાપ પણ મોક્ષગામી હોય છે, એનો પણ મોક્ષ થઈ ગયો. એ પણ સિદ્ધાલયમાં સંકોટીએ બિરાજે છે. નમો સિદ્ધાલયમાં બધા આવી ગયા કે ન આવી ગયા? હે, એમાં આ માતા છે એમ છે, આ પિતા છે એમ છે, આ પુત્ર છે એમ છે, એવું કાંઈ નથી. બધા જ આત્માઓ શું ત્યાં સિદ્ધ એક સરખા સિદ્ધ પદે બિરાજમાન છે. કોઈને કોઈ સંસાર સંબંધ નથી. તો એ જે સંસાર સંબંધ હતો એ માત્ર પ્રારબ્ધ યોગે વ્યવહારે કહેવા પૂરતો હતો. વાસ્તવિક કોઈ આત્મામાં કોઈ પ્રકારનો સંબંધ બે આત્માઓ વચ્ચે હતો નથી. એટલે તેની નિવૃત્તિ થઈ, એ કલ્પનાની નિવૃત્તિ થઈ, ત્યાં સહજ મોક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે અને એવી કલ્પના નાશ કરાવવા માટે, શું એ પ્રકારની કલ્પનાનો ભાવ કલ્પનાનો નાશ કરાવવા માટે જ સત્સંગ અને સત્પુરુષ આદિ સાધન કયા છે. સત્સંગ અને સ્વાધ્યાય શેના માટે છે? કે આવી કલ્પના નાશ પામી જાય. કોઈને વિશે જે કાંઈ વ્યવહાર સંબંધ કહેવાય છે એ વ્યવહારની મર્યાદા રાખવાની, વ્યવહારની મર્યાદા રાખવાની, પણ એ સાચું માની લેવાનું નહીં. જો સાચું માને તો અધિકાર બુદ્ધિ આવ્યા વિના રે નહીં, અને અધિકાર બુદ્ધિ આવ્યા ત્યાં એને કશાય થયા વિના રે નહીં જીવને. અને તે સાધન પણ એ સત્સંગ અને સત્પુરુષાદિ સાધન એવી કલ્પનાનો નાશ કરવા માટે થયા છે. અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોટવા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. સિદ્ધ છે એટલે એની સિદ્ધિ છે, એની સફળતા છે. સિદ્ધ છે એટલે એની સફળતા ક્યારે છે? કે જીવ સત્સંગ અને સત્પુરુષના યોગે પોતાનો પુરુષાર્થ કરે. પાછો પુરુષાર્થ ન કરે તો પાછો એ સત્સંગ અધર રહી જાય ને પોતે પાછો ઘરે એમને એમ પ્રવર્તવા માંડે. જેમ કે આપણે આપણો દાખલો લઈએ કાયા તો આપણે સ્વાધ્યાય કરીએ, અને જ્ઞાની પુરુષો જે કહે છે એમના વચનામૃતોને આપણે ભાવથી સાંભળીએ, ઘરે જઈને એટલું ને એટલું મારાપણું કરીએ તો શું થાય? કાંઈનું જે સાંભળ્યું એ સંબંધીનો કાંઈ પુરુષાર્થ ન કર્યો અને પાછો પ્રતિબંધ જીવો ને એવું ચાલુ રાખ્યો. પહેલાં પ્રતિબંધ તો હતો જ, પોતાપણાનો પ્રતિબંધ તો હતો જ પરિવારમાં કુટુંબમાં, એ પાછું ઘરે જઈને ચાલુ ને ચાલુ કરી દીધું ને ચાલુ ને ચાલુ રાખ્યો. તો જ્ઞાની પુરુષની આજ્ઞા છે એનું ઉલ્લંઘન થયું, અથવા એ આજ્ઞા સ્વીકાર ન કર્યો એમ સ્પષ્ટ થયું કે નથી? એટલે એવું સાધન પણ જો જીવ પોતાનો પુરુષાર્થ એમાં ગોતવા સિવાય પ્રવર્તે તો જ સફળ છે, એ સાધન સિદ્ધ છે એટલે સફળ છે, નહીંતર તો એ સાધનનો કાંઈ અર્થ નથી. તો બધા બીજા સંસારી જીવો પણ પોતાના કુટુંબ પરિવારમાં પોતાપણું કરે છે, અને આમાં જે જ્ઞાની પુરુષ કહે છે કે નહીં એ કલ્પના તું છોડી દે, તો એણે એમને એમ કર્યું તો બીજામાં આમાં શું ફરક રહ્યો? કે કાંઈ ફરક ન પડ્યો, અને જે ચાર ગતિના દુઃખ ઉભા છે એમને ઉભા રહી જશે. હેજી 528 પાનું પત્ર, 528 પાનું 423 નીચેનો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ ને. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન નિમિત્ત કોઈ જણાતું નથી. શું? આમ તો નિમિત્તમાં અનેક પ્રકારના ધર્મના સાધનો અને ધર્મની ક્રિયાઓ ગણાય છે, પણ સત્સંગ જેવું કોઈ બળવાન સાધન જણાતું નથી. છતાં તે સત્સંગ પણ જે જે લૌકિક ભાવથી અવકાશ લેતો નથી તેને પ્રાય નિષ્ફળ જાય છે. સત્સંગ કોને નિષ્ફળ જાય છે? લૌકિક ભાવ. લૌકિક ભાવ એટલે શું? કે જે લોકોના લૌકિક સંબંધો છે એના જે ભાવો છે એમને એમ રાખી દે, એકમત એમાં કાંઈ બીજો ફેર વિચારે નહીં, તો એ સત્સંગનો કાંઈ અર્થ નથી રહેતો, નિરર્થક છે સત્સંગ. અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય તો, એટલે શું? કે થોડી ઘણી અસર આત્મા ઉપર આવતી હોય, જ્ઞાનીના વચનોની થોડી ઘણી અસર આત્મા ઉપર આવતી હોય એવું પણ બને ને, અમુક અસર ના આવતી હોય એવું ન બને, ભાવથી સાંભળવા આવતો એટલે થોડી ઘણી અસર પણ આવતી હોય, તો પણ વિશેષ વિશેષ લોકાવેશ રહેતો હોય, છતાં એનો લૌકિક ભાવ જો બળવાન રહેતો હોય એના કરતા. હવે શું કીધું? કે સત્સંગના ભાવો પણ છે અને ઉદય ભાવો પણ છે. લૌકિક ભાવો એટલે શું છે? ઉદય ભાવો પણ છે. ઉદય ભાવોનું બળ જો વધારે હોય અને સત્સંગમાં જે પરિણામ થતા હોય એનું બળ જો ઓછું હોય તો તે ફળ નિર્મૂળ થઈ જતા વાર લાગતી નથી. તો એ જે સાંભળ્યું છે એ ધોવાઈ જતા જરાય વાર લાગતી નથી. અને સ્ત્રી પુત્ર આરંભ પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજબુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ પણ ફળવાન થવાનો સંભવ સી રીતે બને? એનું કેટલા કેટલા પત્રોમાં ધ્યાન ખેંચ્યું છે, બહુ ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે ઘરે જાઓ સ્ત્રી પુત્ર હોય, દુકાને જાઓ આરંભ પરિગ્રહ હોય, અને એ બધા પ્રસંગમાં એની સાથેના ઉદય પ્રસંગોમાં નિજ બુદ્ધિ આ મારા છે આ મારા છે આ મારા છે. ખરેખર તો અહીંથી ગયા પછી જે સાંભળ્યું છે એ સાંભળ્યાનો પ્રયોગ કરવાનો ઘરે અવસર છે. ઘરે પહોંચ્યા પછી કે દુકાને પહોંચ્યા પછી જે સાંભળ્યું છે એને સફળ કરવાના પ્રયોગ કરવાનો ત્યાં પ્રસંગ છે. એના બદલે અહીંની વાત અહીંયા મૂકી દીધી સાહેબ, અને ત્યાં હતું ને એમને પહેલાંની જેમ જો ચાલુ રહીએ નિજ બુદ્ધિ એ પ્રવર્તવાનો, તો એ સત્સંગ ફળવાન થવાનો સંભવ સી રીતે બને? પ્રશ્ન પૂછે છે કે કોઈ રીતે એ સત્સંગ સફળ થવાનો, ભલે આખી જિંદગી સત્સંગ કર્યા કરે તો પણ એ સત્સંગ બિલકુલ સફળ થાય નહીં? બહુ ચોખ્ખી અને સ્પષ્ટ વાત કરી છે. એટલે હવે શું છે કે ભાઈ આપણે સત્સંગમાં બેસીએ છીએ તો સત્સંગમાં જ્યારે મળવાનું થાય ત્યારે એ ચર્ચા કરવી જોઈએ કે ભાઈ આ તો આપણે આજે સાંભળ્યું, હવે ઘરે આવ્યા પછી પરિણામ કેવા રહ્યા? દીકરા દીકરીને જોઈને પરિણામ કેવા રહ્યા? પતિ પત્નીને જોઈને પરિણામ કેવા રહ્યા? મા બાપને જોઈને પરિણામ કેવા રહ્યા? દુકાને જઈને વ્યવસાય કરતા પરિણામ કેવા રહ્યા, જો એ વાતને તપાસવામાં ન આવે તો પછી આનો આનો વિચાર જ નહીં રહે, કાંઈ એનો પ્રયોગ પણ નહીં રહે. પ્રયોગ કરે, ચર્ચા કરે, મારે તો આ પ્રયોગમાં હું ફેલ જાઉં છું, હું પ્રયોગમાં સફળ જાઉં છું, નિષ્ફળ જાઉં છું, તો શું કરવા જાઉં છું, શા માટે મને એમ થાય છે, મારો અભિપ્રાય હજી કેમ બદલાતો નથી, શું પરિણામ થાય છે તો અભિપ્રાય કેમ બદલાતો નથી, અભિપ્રાય ન બદલાય તો પરિણામ ચાલુ રહેવાની પૂરી શક્યતા છે. અભિપ્રાય વિરુદ્ધ પણ જો પરિણામ થઈ જતા હોય તો અભિપ્રાય હોય એને તો છૂટવાનો અવસર જ નથી રહેતો, એ પરિણામ છે ને તો અભિપ્રાય પ્રમાણે પરિણામ ચાલવાના ચાલવાના ને ચાલવાના. જે પ્રસંગોમાં મહાજ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે, હું પોતે પણ 27મે 28મે વર્ષે આ પત્રો લખી રહ્યા છે ત્યારે પણ કુટુંબ પરિવારને વેપાર ધંધાની બધી મારીને લખી રહ્યા છે, અમારે સંભાળીને ચાલવું પડે છે, અમારે પણ આ પ્રસંગોમાં સંભાળીને ચાલવું પડે છે. જે પ્રસંગમાં મહાજ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે તેમાં આ જીવે તો, આ જીવે એટલે આપણે સામાન્ય મુમુક્ષુ જીવે તો, અત્યંત અંત્ય સંભાળથી સંક્ષેપને ચાલવું, બહુ જ દરકાર રાખીને, બહુ જ જાગૃતિ રાખીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે, એ વાત ભૂલવા જેવી નથી. એમ નિશ્ચય કરી, એવો નિર્ધાર કરીને જુઓ, નિર્ધાર કરવો એ દરેક જગ્યાએ મુખ્ય વાત છે. કોઈ પણ કામ કરવું હોય તો એનો યથાર્થ અને મક્કમ નિર્ધાર પહેલા થઈ જવો જોઈએ, તો એ અડધું કામ યાદ થઈ જાય છે. હું ત્યાં જે શરૂઆતથી વેલ બિગન ઇઝ હાફ ડન, અડધું થઈ ગયું કામ, ત્યાં જ્યાં શરૂઆત સારી થઈ ત્યાં અડધું કામ તો થઈ ગયું. હં, એવો નિશ્ચય કરી પ્રસંગે પ્રસંગે, પછી કાર્ય કાર્ય અને પરિણામે પરિણામે એનો લક્ષ્ય રાખી, તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરવું, તેનાથી જુદું પડાય એમ કર્યા કરવું. આ પ્રયાસ, આ પ્રકારનો પુરુષાર્થ સત્સંગ જે આરાધે છે એ જીવને અવશ્ય અવશ્ય હોવો જોઈએ. જો આ પ્રકારનો પ્રયાસ ન હોય તો આ સત્સંગ બિલકુલ સફળ નથી થવાનો, અને બધી મહેનત અને સમય બધો વેડફાઈ જશે, નકામો થયેલો જશે, એ વાત ભૂલવા જેવી નથી. એ શ્રી વર્ધમાન સ્વામીની સદવસ્તુ મુનિચર્યાને દ્રષ્ટાંતે એમણે કહ્યું હતું. કૃપાળુદેવે ત્યાં રૂબરૂમાં કોઈ ચર્ચા કરી હશે ત્યારે વર્ધમાન સ્વામીની સદવસ્તુ મુનિચર્યાને કોઈ દ્રષ્ટાંત આપીને આ સિદ્ધાંત સમજાવ્યો હશે. મુમુક્ષુ દશાનો મુનિ દશાનો દ્રષ્ટાંત આપીને મુમુક્ષુ દશાનો સિદ્ધાંત સમજાવ્યો હશે. બોલો, સમજાવવાની કેવી કેવી પદ્ધતિ હોય છે. જેમ સમયસારની 143મી ગાથામાં જ્ઞાનીની પક્ષાંતિ ક્રાંતની નિર્વિકલ્પ દશાને સમજ આપવા માટે કેવળીનું દૃષ્ટાંત લીધું અમૃતચંદ્રાચાર્ય દેવે, કેવળ જ્ઞાનીનું દૃષ્ટાંત લીધું, કેવળીના દ્રષ્ટાંતે જ્ઞાનીની દશા સમજાવી. જો જુઓ, જેવા કેવળી છે ને એવા જ્ઞાની છે, એક ન્યાયે, એક ન્યાયે અમે જેવા કેવળી છે એવા જ્ઞાની છે, અને ત્યાં એ પરમાત્મા છે એવો શબ્દ છેલ્લે વાપર્યો 143ની ટીકામાં. એટલું આચાર્ય થઈને એવું જ્ઞાનીનું બહુમાન કર્યું છે. એ રીતે અહીંયા પણ કૃપાળુ દેવે વર્ધમાન સ્વામીની છદ્મસ્ત મુનિચર્યાના દ્રષ્ટાંતે અમે કહ્યું હતું કે ભાઈ આ રીતે જે મુનિ કોઈ સંબંધ રાખતા નથી, દીક્ષા લઈએ એને કોઈ વ્યવહાર સંબંધ પછી હોતો નથી, વ્યવહાર સંબંધ હોતો નથી અને વ્યવહાર સંબંધમાં પરિણામ કે કલ્પના પણ એને રહેતી નથી. જેમ કે કોઈ મુનિ થઈ ગયા, મુનિ થઈ ગયા દ્રષ્ટાંત એવો કોઈ લીધો હશે, આપણે કલ્પના કરીએ કે વર્ધમાન સ્વામી મહાવીર ભગવાને દીક્ષા લઈ લીધી અને જંગલમાં ગયા, પછી એમનો પરિવાર એમને વંદન કરવા આવે કે ન આવે? આવે. મા બાપ હોય તો મા બાપ વંદન કરવા આવે, પત્ની પુત્રાદી હોય તો એ લોકો વંદન કરવા આવે, જે કોઈ હોય વંદન કરવા આવે. એ જ્યારે વંદન કરવા આવે એમની પ્રદક્ષિણા ફરતા હોય, ઠીક ને, રાજને વંદન કરે ત્યારે નમસ્કાર કરે, પ્રદક્ષિણા કરે, બધું કરે ને, હે, એમને જોવે ત્યારે આ મારા ફલાણા છે એવો વિકલ્પ નો આવે. આ મારા મા બાપ છે, આ મારી મા છે, આ મારા બાપ છે, આ મારી પત્ની છે, આ મારો પુત્ર છે, એ જોવે તો એને એવી રીતે દેખાય, જેવા બીજા જીવો ત્રાહિત જીવો દેખાય વંદન કરવા આવેલા એવા જ એને એ દેખાય. એ દ્રષ્ટાંત એમ કે છે કે તું ઘરમાં રહીને એમ જોતા શીખ. એ પણ છદ્મસ્ત હતા, હજી કેવડી નહોતા થયા. જયારે મને દશામાં હતા ત્યારે છદ્મસ્ત હતા, હજી કઈ કેવડી નહોતા થયા. તો કે તું ભલે છદ્મસ્ત હોય, ભલે કેવડી ન થયો હોય, તારે પુરુષાર્થ આ કરવાનો છે, પ્રયત્ન આ કરવાનો છે. આ પ્રયત્ન કરીશ તો આ પુરુષાર્થ કરવાથી સત્સંગની સફળતા છે, નહીં તો સત્સંગ પણ તારો નિષ્ફળ છે, એમ કેવું છે. અહીંયા 528માં તો કરેલ વાત છે, આખા પેરેગ્રાફની 537માં જે વાત કરી છે એ વાત આગળ પણ પોતે અનેક જગ્યાએ કરી ગયા છે. 539માં પણ એક કહે છે કે બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે. સીધું સિદ્ધાંત સૂત્ર જેવી વાત લીધી કે આ જીવ જો બીજા પદાર્થમાં નિજ બુદ્ધિ કરે છે, શું કે આ મારા ફલાણા છે, તારું પરિભ્રમણ તને ત્યાં પામવાની નક્કી વાત થઈ ગઈ. એટલે જેને પરિભ્રમણનો ભાવ ભાષણ આવે છે એને બધા પોતાપણાના આવા અજ્ઞાનમય પરિણામોમાં પરિભ્રમણ દેખાવા માંડે છે. પરિભ્રમણની વેદના ક્યાંથી ઉઠે છે? હમણાં આપણે એ પ્રશ્ન ચર્ચાય છે અને એક મુમુક્ષુ એમ કહે છે કે પરિભ્રમણની વેદના આવતી નથી. પરિભ્રમણની વેદના આવવી જોઈએ એવી વાત સત્સંગમાં આપણે ચાલે છે અને સમજાય છે અને સંમત થાય છે, પણ અમને તો હજી એવી વેદના આવતી નથી. શું કરવા આવતી નથી સમજાતું નથી. શું કહે છે? કે શું કરવા આવતી નથી સમજાતું નથી. એટલા માટે નથી આવતી કે જે પરમાં નિર્બુદ્ધિ છે એ નિર્બુદ્ધિએ કરીને પરિભ્રમણ દશા પ્રાપ્ત થાય છે એ વાત ત્યાં દેખાતી નથી. એ પરિભ્રમણ ત્યાં વિઝ્યુલાઇઝ થવું જોઈએ. પરિવારના સભ્યને જોઈને મારા પણ ત્યાં એને અંદરમાં વગર વિચારે નિર્વિકલ્પણે થઈ જાય છે, પણ ભાવ તો થાય જ છે કે આ મારા ફલાણા. એ વખતે ત્યાં પરિભ્રમણ એને દેખાવું જોઈએ કે આ હું પરિભ્રમણ કરવાનો ભાવ કરું છું, આવડું મોટું નુકસાન વાળું છું. જીવનો એવો સ્વભાવ છે કે એમ પોતે પોતાને પોતાના હાથે નુકસાન કરવા કે બીજો એને નુકસાન કરે તો એ બરદાસ્ત કરવા સહન કરવા તૈયાર નથી. કોઈ પણ નુકસાન કોઈને જોતું જ નથી. સવાલ એટલો છે કે નુકસાન નથી સમજાતું એટલે હાથે કરીને નુકસાન કરે છે. શું નુકસાન સમજવામાં આવતું નથી એટલે હાથે કરીને નુકસાન કરે છે. બાકી નુકસાન કરવાનો કે નુકસાન સહન કરવાનો કે નુકસાનને નોતરવાનો આમંત્રણ આપવાનો જીવનો સ્વભાવ નથી. એ જીવના સ્વભાવ બહારની વાત છે, એનો નિષેધ જ આવે દરેક જીવને, એ કઈ સમજાવવું ન પડે. એટલે સ્વાધ્યાય છે એ લાભ નુકસાન સમજવા માટે છે. તમે સમજો તમારા લાભ નુકસાનને, તમે સમજો, નહીતર પરિભ્રમણ ઊભું છે. અને નિજને નિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. શું નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ચાલી જાય છે. આ વાત જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, જેને જરૂરી લાગે કે આ કઈક ઉપાય એનો કરવો જોઈએ. આવું મને તો થઈ રહ્યું છે એમ લાગે કે મને તો આવું થઈ રહ્યું છે અને આનો મારે કઈ ઉપાય કરવો જોઈએ એવું જ એને લાગે. ન લાગે એને તો કોઈ ઉપાય જ નથી, તો દળ જ જશે. એને શું કરવું કે એવું જે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, જેને નિજમાં નિજ બુદ્ધિ થઈ છે અને પરમાં નિજ બુદ્ધિ જેને ઉડી ગઈ છે, તેને દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી. ઠીક, અહીંયા કોર્ડિનેશન શું છે, કઈ વાતનું છે કે એવું જ્ઞાન કોના આત્મામાં પ્રકાશ પામ્યું છે? કે જ્ઞાની પુરુષનું. જેને આત્મજ્ઞાન થયું છે એને પરમા નિજ બુદ્ધિ ન હોય, પરમા નિજ બુદ્ધિ હોય એને આત્મજ્ઞાન ન હોય. આ તો સામે સામે વાત છે. સુખે તો એવું જ્ઞાન જે જ્ઞાનીને પ્રકાશ પામ્યું છે તેની દાસાનું દાસપણે અન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે. પરિભ્રમણ અને જ્ઞાની પુરુષની ભક્તિ વચ્ચેનું કોઓર્ડિનેશન છે. અહીંયા શું હજી કોઈ કોઈ મુમુક્ષુને એ વાત નથી સમજાતી કે તમે પરિભ્રમણની પણ વાત કરો છો અને જ્ઞાની પુરુષની ભક્તિની પણ વાત કરો છો, ને બે વાત આવે છે સત્સંગની અંદર. તો કોઈ એમ કે અમને પરિભ્રમણની વાતમાં તો કાંઈ મેળ ખાતો નથી, જ્ઞાની પુરુષની ભક્તિ અમને બરાબર સમજાય છે ને એ અમને કરવાનું મન પણ થાય છે. કોઈ એમ કે કઈ જ્ઞાની પુરુષની ભક્તિની વાત તમે પછી રાખો, પહેલા પરિભ્રમણમાં આવો તમે. આ ચર્ચાય છે. આ કૃપાલદેવે 539માં બે નું કોઓર્ડિનેશન મૂક્યું છે. શું કે એ બંને વાત કો રિલેટેડ છે, એક સાથે સંકળાયેલી છે. બે વાતના પડખ, એક વાતના બે પડખા છે, એક મુમુક્ષુની યોગ્યતાના બે પડખા છે. શું જેને પરિભ્રમણની ચિંતાને વેદના હોય એને જ્ઞાની પુરુષની ભક્તિ આવ્યા વિના રહીએ ને, જ્ઞાની પુરુષની ભક્તિ આવે એને પોતાને જે ભક્તિનો હેતુ શું છે, જન્મ મરણ ટાળવાનો હેતુ છે. ભક્તિનો હેતુ શું છે, જન્મ મરણ ટાળવાનો છે. અને જન્મ મરણ ટાળવાના કારણરૂપ જે પોતાના પરિણામ ચાલતા હોય ઘરની અંદર મારાપણાના, આ ઘર મારું, આ કુટુંબ મારું, આ સંયોગ મારા, એ જે પરિણામ ચાલતા હોય એ તો પરિભ્રમણના કારણો છે. એ પરિભ્રમણના કારણો એમને મુભા હોય અને જ્ઞાની પુરુષની ભક્તિ પણ વર્તતી હોય ત્યારે ત્યાં એને એ વાત ઉપર લાઈટ થવી જોઈએ. આ પરિભ્રમણનું કારણ તો મારું ચાલુ છે, એની તો મને કોઈ ચિંતા કેમ થતી નથી, મને એની કોઈ વેદના કેમ થતી નથી, ને ખાલી હું કંઈ ભક્તિથી સંતોષ માનવા માગું છું, તો શું કારણ છે ચેક કરીએ. ભક્તિનો નિષેધ નથી પણ બે વાત કોઈ જુદી જુદી છે એવું નથી. એક જ પત્રમાં એનું ભક્તિ પણ સ્વલક્ષી હોય છે અને પરિભ્રમણની વેદના તો એકાંત સ્વલક્ષી જ છે. ખરેખર તો પરિભ્રમણની વેદનાથી પરલક્ષ ઉડાડ્યું છે. એ એક એવી ભૂમિકા છે કે જેમાં પરલક્ષનો બહુ જ મોટો નિષેધ થાય છે. કેમ કે પોતાની જેટલી બધી ચિંતા થઈ ગઈ, પોતાની જેટલી બધી ચિંતા થઈ ગઈ, વેદના ઉઠે એમાંથી, ઝૂરણા ઉઠે એમાંથી, એટલે તીવ્રપણે સ્વલક્ષ થવાનું એ પહેલું પગથિયું છે, પાયાની વાત છે. ત્યાંથી સ્વલક્ષનો પાયો ચાલુ થાય છે. એ સ્વલક્ષી પાયો જેટલો મજબૂત થાય જ્ઞાની પુરુષની ભક્તિ આવ્યા વિના, જ્ઞાની પુરુષની ભક્તિ આવે તો આ પણ થયા વિના. આમ બે વાત કો રિલેટેડ છે. શું એ 539માં એ વાત સાથે સાથે આવે છે. એટલે ધ્યાનથી સ્વાધ્યાય કરીએ તો બધો વિષય તો ચોખ્ખો કરેલો છે. એટલે એ રીતે મુમુક્ષુ જીવે સ્વાધ્યાય પછીના સમયમાં, એટલે કે ઉદયના પ્રસંગોની અંદર આવો પુરુષાર્થ કરવો યોગ્ય છે અને આવો પુરુષાર્થ ચાલવો જ જોઈએ અને ચાલુ રાખવો જ જોઈએ. શું તો જ સત્સંગની સફળતા છે. તો મંદિર આવીને માળા ફેરવવામાં સાવધાન છો, શાસ્ત્ર વાંચવામાં સાવધાન છો, ભક્ત પૂજા કરવામાં સાવધાન છો, પણ મારા પણ કરવામાં સાવધાન જરાય નથી. તારે આનું શું, જે કરવાનું છે એ કરતો નથી, બાકી ઓલું જે કરવાનું છે એનું કઈ સફળ પણ થવાનું નથી. સાધને નથી રહેતું, સાધી નથી રહેતું, બધું ખોટું છે, એનું છે બધું નિષ્ફળ છે. અને અત્યાર સુધી એ બધું કરી ચૂક્યો, એમ નિયમ સંયમ આપ કયો, પુણ્ય ત્યાગ વિરાગ થાક લ્યો, સૌ શાસ્ત્ર ને કે નહીં ધારી, એ મત મંડન ખંડન બહુ કે અમારા મતમાં આમ છે, અમારા સંપ્રદાયમાં આમ છે, બીજાના સંપ્રદાયમાં આમ છે, એ બધી સંપ્રદાય બુદ્ધિ, એ બધી શાસ્ત્ર વાંચીને પણ પ્રવૃત્તિ કરી. કે છે કે જો જીવ પોતાપણું મૂકે, જે પ્રારબ્ધને યોગે સચેત અચેત સચેત અચેત મિશ્ર એવા પરદ્રવ્યોનો સંયોગ છે, એમાં પોતાપણું મૂકે ને મૂકે તો એ સર્વ વ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિ શાસ્ત્રી જ્ઞાન બધું કરી છૂટ્યો, એમાં કાંઈ સંશય નથી, અમને એમાં કાંઈ સંશય, નિશંક વાત છે કે એ જીવનો ઉદ્ધાર થઈ જવાનો, એ બંધનથી મુક્ત થઈ જવાનો, મોક્ષ પામી જવાનો છે, એ જ વિનંતી છે અમારી. આત્મ સ્વરૂપના પ્રણામ. શું કહ્યું? આત્મ સ્વરૂપના પ્રણામ. અમે તો આત્મ સ્વરૂપ છીએ કે મુમુક્ષુને પ્રણામ કરે છે, મુમુક્ષુને પણ પ્રણામ કરે છે. એ 537 પત્ર થયો અને મુમુક્ષુને બહુ જ પ્રયોજનભૂત વાત કરી છે આ પત્રની અંદર. કૃપાળુ દેવે મુમુક્ષુને એકદમ પ્રયોજનભૂત વાત કરી છે કે આટલો સંક્ષેપ જો જીવમાં પરિણામ પામે, આટલું જ એક જો એ જીવ કામ કરે, પ્રેક્ટિસ કરે, રોજ ઉઠીને પ્રેક્ટિસ કરે એટલે સફળ થાય, થાય ને થાય જ, તો એ જીવને સંસાર પછી રહેવાનો નથી. જેને સંસારનો સંબંધ સંસારમાં રહીને કાપવા માંડ્યો એને સંસાર ક્યાંથી રહે? સંસારની વચ્ચે રહીને સંસારનો સંબંધ કાપવા માંડ્યો ને એને, તો એને સંસાર ક્યાંથી રહે? અને પછી ગમે ત્યારે એ ત્યાગ કરશે તો આકરો નહીં લાગે, નહીતર મનમાં જઈને ઘર સાંભળશે. જો એને ઘરમાં રહીને એને પોતાપણું નહીં મૂક્યું હોય અને પોતાપણું રાખીને દીક્ષા લીધી હશે, મેં મારી મૂડી છોડી, મેં મારું ઘર છોડ્યું, મેં મારા કુટુંબનો ત્યાગ કર્યો, તો કે કુટુંબનો ત્યાગ કર્યો પણ મારાપણાનો ત્યાગ નથી કર્યો. મારા કુટુંબનો ત્યાગ કર્યો ને, કોનો ત્યાગ કર્યો? મારા કુટુંબનો. તો મારાપણું તો ત્યાં રાખ્યું છે અને ત્યાગ કર્યો છે, એ તને અહીંયા સાંભળ્યા વગર રહેશે અને એને નહીં ટકી શકતું, એ પરિસ્થિતિ આવશે. હે, 443 નીચે છેલ્લે છે કે ઉપર છે? પત્ર 446 પણ પત્ર 500 પ્રદેશે પ્રદેશ થી જીવના ઉપયોગ ને આકર્ષક એવા આ સંસાર ને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી. જીવને સંસારનું આકર્ષણ ઘણું છે એમ કહે છે, પ્રદેશે પ્રદેશેથી છે. અને એમનું કીધું ખાલી 5 ઇન્દ્રિયના વિષયથી છે, પરિણમન તો બધા પ્રદેશે થાય છે ને, ઓલું તો એક જગ્યાએ છે એની શરૂઆત થાય છે, પરિણમન તો બધા પ્રદેશે થાય છે. કે પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા સંસારને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી. થોડા સમય માટે તો સંસાર ભોગવી લેજે એમને, કેવળ તે વિશે નકાર કયો છે. તે આકર્ષણથી ઉપયોગી અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે, એને સુખ બુદ્ધિ છૂટે. આકર્ષણ ક્યારે છૂટે? સુખ બુદ્ધિ મટે ત્યારે. સુખ બુદ્ધિ રહી અને આકર્ષણ છૂટે એ વાત બનવાની નથી. તે જ સમયે આત્માને વિશે તે ઉપયોગ અનન્ય થાય છે. શું? તો આત્મા આત્મા પણ થાય અને ઉપયોગ આત્મામાં અનન્ય ભાવે પરિણમે. એ આદિ જે અનુભવ વાર્તા, તે જીવને સત્સંગના દ્રઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. બધી જગ્યાએ સત્સંગને મૂક્યો છે, એક જ સાધન છે. શું? તે સત્સંગ નિશ્ચયપણે જાણ્યો છે એવા પુરુષને તે સત્સંગનો યોગ રહેવો એ દુષ્મકાળને વિશે અત્યંત વિકટ છે. સત્સંગ છે એ દુર્લભ છે, યથાર્થ સત્સંગ જ ક્યાંય નથી ને ક્યાંય હોય તો પણ એ બહુ દુર્લભ છે. જે ચિંતાના ઉપદ્રવે તમે મૂંઝાવો છો તે ચિંતા ઉપદ્રવ કોઈ શત્રુ નથી. કોઈ વ્યવહારિક ચિંતા કરવાની જરૂર નથી, કોઈ જ્ઞાન વાર્તા જરૂર લખજો. અમે તો જ્ઞાન વાર્તા કરવાવાળા છીએ, સંસારની સંયોગોની અનુકૂળતા પ્રતિકૂળતાની ચર્ચામાં અમને કાંઈ રસ નથી, એ કલ્પના છૂટી ગઈ છે પોતાને. અનન્ય એટલે અન્ય નહીં, તે અનન્ય. તે જ સમયે આત્માને વિશે તે ઉપયોગ અનન્ય થાય છે એટલે જુદો ન રહે. અન્ય એટલે જુદું રહેવું, અનન્ય એટલે જુદો નો અભેદ થઈ જાય. આ બાજુ જો પર તરફનું આકર્ષણ છૂટે, એ ક્યારે છૂટે કે પરની સુખ બુદ્ધિ ખલાસ થઈ હોય તો. પરની સુખ બુદ્ધિ ક્યારે ખલાસ થાય કે આત્મામાં જે અનંત સુખ ભર્યું છે એની સુખ બુદ્ધિ થાય ને એનું આકર્ષણ ઉભો થાય એટલે ઉપયોગ ત્યાં અભેદ થઈ જાય. જ્યાં સુખ, જ્યાં સુખનો નિશ્ચય થાય એટલે જ્યાં સુખ ભાસે, જ્યાં સુખ દેખાય ત્યાં જીવનો ઉપયોગ ખેંચાઈને અભેદ થયા વિના રહેતો નથી. પરદ્રવ્યમાં અભેદતા સાધે છે તો સ્વદ્રવ્યમાં સાધે એમાં શું નવાય છે? જીવ સુખના ભ્રાંતિગત નિશ્ચયથી પણ જો પરદ્રવ્યમાં અભેદતા સાધતો હોય તો સ્વદ્રવ્યમાં સુખનો ભંડાર, સુખનો સમુદ્ર દેખાય તો એમાં અભેદતા આવ્યા વિના રહે નહીં. આત્મામાં અનન્ય થઈ જાય એટલે આત્મામય થઈ જાય, અભેદ થઈ જાય, નિર્વિકલ્પ થઈ જાય. ૩૩૩ બધા પત્રો બહુ સારા છે, નાના નાના પુષ્કળ છે, પત્રો બહુ સારા છે. અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. અંબાલાલભાઈ એ વખતના વકીલ ને એડવોકેટ હતા. એ જમાનામાં જેથી કોઈ ભણતા નહીં, જાજુ ભણતર નહોતું પહેલાં. તે બી વકીલ થયેલા કપાળદેવના જમાનામાં 100 વર્ષ પહેલાં. અને વકીલાતનો ધંધો કૃપાળુદેવ મળ્યા પછી 1 વર્ષમાં બંધ કરી દીધો, ધંધો છોડી દીધો. અને એમને જમીન હતી. અંબાલાલ લાલચંદ, લાલચંદ છે એમના પિતાશ્રીનું નામ નથી પણ એમના નાનાનું નામ છે. એમના જે માતુશ્રીના પિતા નાના હતા, દાદા હતા, એમનું નામ લાલચંદભાઈ હતું. એમને એમણે વારસદાર તરીકે દત્તક લીધેલા એટલે અંબાલાલ લાલચંદ તરીકે ઓળખાતા હતા. શું એમના તરફથી એમને જમીન મળેલી, 300 વીઘા જેવી મોટી જમીન હતી. જે ખેડૂત જમીન ખેડતો હતો એને બીજા 12 મહિનામાં જમીન આપી દીધી કે જમીન તારી આવી જાય, મારે કાંઈ એમાંથી જોતું નથી, મારી પાસે છે, હું ખાવ એટલું મારી પાસે તો છે. એમને તો પોતાના પિતાનું ને નાના નીનું બેનું ધન તો મળેલું વારસામાં, અને પોતે પણ વકીલાત પહેલાં કરતા હશે એટલે કમાયેલા હશે. ધંધો છોડ્યો ને પછી જમીન આપી દીધેલી. શું કે તું ખેડસ અત્યાર સુધી ત્યાં ખેડું છે, હવે તું એ બધું લઈ જા, મારે કાંઈ જોતું નથી. નિવૃત્ત થઈ ગયેલા એને હવે પત્ર લખે છે. પાછા એવા એવા જીવ છે, ભક્તિમાન છે, વૈરાગી છે, નિષ્પરિગ્રહી છે, એને પાછું પત્ર લખે છે કે આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, ત્યાગ કર્યો એમની મોહ મટવો જોઈએ. મોહ મટવો જોઈએ એટલે શું? મારા પણ હું છૂટવું જોઈએ. દ્રવ્યથી દૂર છે, ક્ષેત્રથી દૂર છે એમની, મારાપણાના પરિણામ કેટલા ખેંચાય છે એ જોતો. આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તે વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે. એને અભિમાન કીધું લ્યો, ઠીક, અહંકાર કીધો, મમત્વ કીધું, અભિમાન કીધું. શું? હું પૈસા વાળો, હું પૈસા વાળો, તો કે તારો અભિમાન છે. એ તો આપણે સામાન્ય લોકો સમજી શકે છે, પણ અહીં તો એમ કે છે કે તને પોતાપણાના પરિણામ થયા ને એ તારું અભિમાન છે. પૈસા મારા એમ નહીં, કુટુંબ મારું, દુકાન મારું, આટલું મારું, આટલું મારું મારું, એ જે મારાપણાના પરિણામ થયા એ તારું અભિમાન છે. મુમુક્ષુ દશામાં પુરુષાર્થ કરવામાં આવે તો એ પ્રકારનો મોહથી ઉત્પન્ન થયેલો જે પોતાપણાનો ભાવ એ મંદ પામી જાય છે, અને મંદ પામે તો જ્ઞાન દશામાં એનો નાશ થઈ જાય. પણ જો મુમુક્ષુ દશામાં મંદ ન પામે તો જ્ઞાન દશા આવવાનો કોઈ અવસર નથી. આ એનો પ્રોસેસ જ આ છે. મુમુક્ષુ દશા એટલે પ્રયત્ન દશા, અને પ્રયત્ન દશામાં મંદતા આવે, સારી એવી મંદતા આવે, પછી જ્ઞાન દશા સહજ માત્રામાં આવે એટલે એનો નાશ થઈ જાય. જો મંદતા અનુભાગ ન તૂટે, રસ ન તૂટે, મંદતા ન આવે તો જ્ઞાન દશા કોઈ રીતે કોઈને આવે. જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. શું? તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. જુઓ, મુમુક્ષુતા વધવાનું આ એક જ સાધન છે. અહીંયા એમ ન કહ્યું કે તમે સ્વાધ્યાય કરો તો મુમુક્ષુતા તમારી વધારે બળવાન થાય, કે તમે મંદિર આવો, પૂજા ભક્તિ કરો, કે જપ તપ કરો, કે યાત્રા દયાદાન કરો, માટે તમારી મુમુક્ષુતા વધે છે. એમ તમારો મોટાપણાનો ભાવ જે છે, કુટુંબ પરિવાર કે જે કાંઈ પરિગ્રહ આરંભ જે કાંઈ સંપત્તિ થઈ એમાં આ મારું છે એવો ભાવ જેટલો મંદ થયો એટલી મુમુક્ષુતા વર્ધમાન થઈ. કેમ કે મુમુક્ષુતા એટલે મુકાવવું, શેનાથી મુકાવવું? કે જે પ્રારબ્ધ યોગે સંયોગ છે, સચેત અચેત અને સચેત અચેત મિશ્ર એવા દ્રવ્યો, એ દ્રવ્યોમાં જે પોતાપણું અનાદિથી થઈ રહ્યું છે ને અત્યારે ચાલુ છે, એ પોતાપણું મૂકવા માટેનો જે પુરુષાર્થ થાય અને એ પુરુષાર્થને લઈને જે મંદતા આવે ત્યારે મુમુક્ષુતા વર્ધમાન થાય અને નિર્મળ થાય. નહીતર નામ માત્ર મુમુક્ષુતા છે. ક્યાંથી વાત લીધી છે? જુઓ, અનંતકાળના પરિચય વાળું એ અભિમાન, અભિમાન એટલે પોતાપણું, આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે, એવું જે અનંતકાળનો પરિચય છે, અનંતકાળના સંસ્કાર છે, અનંતકાળથી દ્રઢતા કરી લીધેલી છે, એ પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. એ મોટા ભાગે એકદમ છૂટી જાય એવું બનતું નથી. કોઈ એક મહાપુરુષને અપવાદ રૂપ રાખીએ તો એકદમ એ મટતું નથી. મોટા ભાગે કોક રેર કેસ મૂકો કે નિગુદમાંથી નીકળીને સિદ્ધમાં ગયા મનુષ્ય થઈને, બાકી તો તીર્થંકરોના આમાં 24 તીર્થંકરોના પુરાણ છે ને, તીર્થંકરોના ભવો જોઈએ તો ત્રાસ છૂટી જાય એવું છે. આવા જે જગતગુરુ થયા, પરમગુરુ થયા, પૂર્વ ભવો એમના જોઈએ, શું તો કેટલા ભવોથી આરાધના કરતા 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 આપણે એમ લાગે સિંહમાં ભવમાં સમય દર્શન પામ્યા, એવું સીધું નથી. એ જીવની યોગ્યતા આગલા ભાવોમાં ઘણી તૈયાર થયેલી હતી. પાછો ભલે પછાડ ખાધેલી બીજી વાત છે, આપણે એ અત્યારે ગૌણ કરવાની વાત છે. પછાડ તો બહુ ખાય છે જીવ, મુમુક્ષુતામાં આવ્યા પછી પણ પછાડ બહુ ખાય, પણ તૈયારી કરતા 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 એવી યોગ્યતામાં હતા છેલ્લે કે સિંહના ભાવમાં એકદમ અસર થઈ ગઈ અને પછી પછાડ નથી ખાધી. પછી દસભાવ રહ્યા તો ક્યાંય પછાડ ખાધી નથી. એટલે એ દસભાવનું વર્ણન આપણે બધાને પ્રસિદ્ધ રીતે ગણવામાં આવે છે. પણ એ બધા એ પહેલાં તો ઉત્તર પુરાણમાં પ્રવિષ્ટ શંકરના મહાપુરાણમાં ઘણા ભાવોની વાતો લીધી છે. ત્યારે એમ થાય કે ઓહો, જીવને કેટલી કેટલો પરિશ્રમ કરે ત્યારે મોક્ષ માર્ગે ચડે છે, બહુ પરિશ્રમ પછી મોક્ષ માર્ગ હાથમાં આવે છે. કેમ કે અનાદિથી પરિચય વાળું એવું જે પોતાપણું છે, જ્યાં જ્યાં જે જે પ્રકારના પ્રારબ્ધ ઉદય ગયો ત્યાં ત્યાં એટલું બધું મમત્વ કરે, એટલું બધું મમત્વ કરે, ચોઠાણી વરસ નાખે છે. કેવો? સત્તાને પાછી માસ બધો પછી કેવો? ચોઠાણી વરસ નાખે. ચોઠાણી એટલે ઘૂંટી ઘૂંટીને ઘૂંટે, આ મારો, આ દીકરો મારો, આ દીકરી મારી, આ પૈસા મારા, આ ઘર મારું, આ પત્ની મારી, આ પતિ મારો, આ મા બાપ મારા, આ મારું, મારું મારું, વર્ષોથી એક તો અનંતકાળથી ઘૂંટતો આવ્યો છે અને પાછો અહીંયા નવો ઉદય શરૂ થયો મનુષ્યમાં, એટલે પાછું ઘૂંટ્યું 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 ઘૂંટ્યું, ખૂબ ઝેર પી લીધું હોય, એટલું બધું ટોક્સિકેશન થઈ ગયું હોય, એટલું બધું ટોક્સિકેશન થઈ ગયું હોય, એ એકદમ છૂટવું પ્રાય બનતું નથી. એને માટે પણ એટલી જ પરિશ્રમથી પ્રેક્ટિસને પુરુષાર્થ કરવો પડે છે, સતત જજુમવું પડે છે. શું કરવું પડે છે? એ મમત્વ ને એ અભિમાન ને એ પોતાપણું છોડવા માટે મુમુક્ષુની ભૂમિકામાં જજુમવું પડે છે. એક તો શક્તિ ઓછી, જ્ઞાન દશા જેટલી શક્તિ નહીં, શક્તિ ઓછી, ઉદય આકરા, અને તીવ્ર ઉદય આવે, અનુકૂળતાના તીવ્ર ઉદય આવે, પ્રતિકૂળતાના તીવ્ર ઉદય આવે, અને એમાં પુરુષાર્થ કરીને ઝઝૂમીને બહાર નીકળવું એ જીવને માટે કઠણ થઈ પડ્યું છે. એટલે અનંતકાળ ગયો, એમાં અનંતકાળ જવાનું કારણ આ છે. એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. એ અભિમાન એટલે પોતાપણું, ત્યાં બોલું અભિમાન એટલે માન પ્રકૃતિ નહીં, અહીંયા અભિમાન એટલે પોતાપણાનો મોહ. અને એટલા માટે તન મન ધન આદિ જે કાંઈ પોતાપણે વર્તતા હોય, શું શરીરમાં પોતાપણું થતું હોય, ધનમાં પોતાપણું થતું હોય, કુટુંબ પરિવારમાં પોતાપણું વર્તતું હોય, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે, સમર્પણ કરવામાં આવે છે. એટલે દ્રવ્ય ત્યાગ નથી, મોહનું પોતાપણું મૂકવા માટેનો એક પ્રયોગ છે. શું છે? પોતાપણું મૂકવાનો પ્રયોગ છે. એક આમ બાહ્ય ત્યાગનો એ પ્રકાર નથી ગણવાનો. પોતાપણું જેને પાતળું પડ્યું છે એ સમર્પણ બુદ્ધિમાં આવે છે. આ એક લક્ષણ છે. લોકો અંદરની વાત ભૂલી ગયા એટલે ખાલી બાહ્ય ત્યાગ કરવા માંડ્યા અને તન મન ધનનું સમર્પણ કરવા માંડ્યા. એમ નહીં, પોતાપણું પાતળું પડતા, પોતાપણાનું મંદપણું થતા સમર્પણ બુદ્ધિ વધી ગઈ. આ ક્યાં મારી ચીજ છે, તમને એમના ચરણમાં નાખી દઉં. એ જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. પ્રાય જ્ઞાની કાંઈ તેને ગ્રહણ કરતા એને કાંઈ જરૂર નથી. પણ તેમાંથી પોતાપણું મટાડવાનું ઉપદેશ છે. એમ કે છે કે તું મને આપ, તેને આપ, અમારે તો આમ થોડી તો પોતાપણું તો મૂકીને તો અમે આ સ્થિતિમાં આવ્યા છીએ, હવે અમારે ક્યાં પોતાપણું કરવાનું જોઈએ છે. ગુરુદેવ પાસે બધા છે ને મેવા અને મીઠાઈ ને ફળ ને બધું મૂકી જતા, ગુરુદેવ ચાકતા નહીં એમાંથી. ગુરુદેવ તો ચાકતા નહીં, પછી બધાને આપી દઈએ, વેચી દઈએ, આવે એટલે એમ પ્રસાદી આપે ને એવી રીતે વેચી દેતા. પછી શું બોલતા ખબર છે, નાતનો માલ નાત ખાય, નાતનો માલ નાત નાત ખાય ને મુસાભાઈ ને માને પાણી. મારે કઈ લેવા દેવા નથી આ વાત. વારે આ પદાર્થો સાથે અહીંયા લોકો મૂકી જાય છે એમાં અમારે કાંઈ લેવા દેવા નથી. એવું તો ભીન પીડા છે, અમને એમાં પોતાપણું કાંઈ થતું નથી. જે આવે ને આપી દઈશું, જા કાંઈ સંબંધ નથી એની હારે. તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશ છે અને કરવા યોગ્ય પણ તેમ છે. પોતાપણું મૂકવા યોગ્ય છે. જ્યાં સુધી પોતાપણું ન મૂકે તો એક સાધન સફળ ન થાય, બીજા સાધન તો સફળ ન થાય, પણ જે સત્સંગ અને સ્વાધ્યાયમાં બળવાન સાધન છે એ પણ નિષ્ફળ જાય. કે જે સત્સંગ અને સ્વાધ્યાયમાં પોતાપણું મૂકવાનો જ પ્રધાનપણે ઉપદેશ છે, એ ઉપદેશની ઉપરવટ જઈને એના ઉપર પગ દઈને જે પોતાપણું ઘરે જઈને કરે છે, અહીંયા તો સાંભળે છે બરાબર, પણ ઘરે જઈને પાછું તેનું તે કરે છે, તો એને એ સાધન પણ બળવાન સાધન પણ નિષ્ફળ થઈ જાય છે. પ્રાય એટલે ઘણું કરીને, પ્રાય એટલે ઘણું કરીને, એટલે મોટા ભાગે એમ બને કે એને એકદમ નિવૃત્ત, એક ફટકે મોહ તૂટી જાય. અનંતકાળથી પરિચય કરેલો, દ્રઢ કરેલો એવો મોહ ફરાટ દઈને તૂટી જાય એવું પ્રાય બનતું નથી. કોઈ મહાપુરુષનો એક દાખલો મૂકી દઈએ અપવાદ ગણીને, તો એના માટે ઝઝૂમવું પડે છે, મુમુક્ષુને એના માટે ઘણો પુરુષાર્થ કરવો પડે છે. ત્યારે એને મંદપણાને પામે છે અને પછી જ્ઞાન દશામાં એનો નાશ થાય છે. શું પ્રાય જ્ઞાની તને, પ્રાય એટલે શું છે, મોટા ભાગે જ્ઞાની કોઈ સમર્પણ કર્યું હોય તો મોટા ભાગે જ્ઞાની ગ્રહણ કરતા નથી એમ. મોટા ભાગે કોઈ વખત કોઈ ચીજની જરૂર હોય ને કોઈ કોઈ જ્ઞાનીને આપી હોય ને લીધી હોય તો બીજી વાત છે. બાકી કંઈ જ્ઞાનીને પરિગ્રહનો હોવો નથી કે ભાઈ આ બધી ચીજ મારી પાસે આવે ને આ બધું આવ્યા કરે તો ઠીક છે, એવું કંઈ જ્ઞાનીને છે નહીં. પ્રાય એટલે મોટા ભાગે કોઈ એક ચીજને બાદ કરતા એમ, શું કોઈ એક પ્રસંગને બાદ કરતા. અને યોગ્ય પણ તેમ જ છે, પોતાપણું મટાડવું તે જ યોગ્ય છે. સમ અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહને વારંવાર ના પ્રસંગે વિચારી વિચારીને, ક્યારે પ્રસંગ હોય ત્યારે, ઉદય હોય ત્યારે, ચાલુ ઉદયમાં, ત્યાગ કરીને નહીં, ચાલુ ઉદયમાં તું આમ કરે એમ કે છે, વારંવાર ના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતા અટકાવવા, એમાં પોતાપણાનો ભાવ થતો અટકાવવો. પોતાપણા થતા અટકાવવાનો અર્થ શું છે કે એમાં પોતાપણાનો ભાવ થતો અટકાવવો, કે મારા પણ મને કેમ લાગે છે, આમાં મારું અસ્તિત્વ નથી, હું એમ સમજો છું મારું અસ્તિત્વ નથી, મારા પણ મને લાગે છે કેમ, આ મારી અનાદિની ભ્રાંતિ મને પરિભ્રમણ કરાવશે, એનું શું, આ તીરની જેમ અંદર ચોંટી જવું જોઈએ, તીર જેમ વાગે અને હૃદયમાં તીર વાગે, હું એમ મર્મસ્થાનમાં આ વાત ચોંટી જાય કે હું મારા પણ કરીશ તો પરિભ્રમણ, ભયંકર પરિભ્રમણ માં સપડાવવાનો છું, અને એ પરિભ્રમણના વંટોળમાં ગયા પછી મુકાવવું મુશ્કેલ પડશે, કેમ કે સાયક્લોનમાં આવી ગયો જીવ, અત્યારે અવકાશ છે. આ મનુષ્યપણું, આ જૈન ધર્મ, આ જ્ઞાની પુરુષોના વચનો, વિચાર શક્તિ, વાચાર શક્તિ, આ બધી જે પરિસ્થિતિ છે એ પરિભ્રમણના વંટોળમાંથી છૂટવા માટેનો બહુ જ સારો અવકાશ છે. એવો જેવો ચીક્યો અહીંથી અને આંખ નીચાણી કચડી ગયો પરિભ્રમણના વંટોળમાં, કોઈનું એડ્રેસ નથી હાથમાં આવતું, ક્યાંય ગયો પત્તો લાગતો નથી. ગુરુદેવ કહેતા અહીંયા ખમા ખમા થતી હોય, મોટો શેઠિયો હોય, જી હજુર જી હજુર બધા કરતા હોય, આંખ વિચારી કે જાય ઢેઢ ગરોળ એની કુખે, શું કે જાય ઢેઢ ગરોળ એની કુખે. પરિભ્રમણની ચિંતા એ જ માત્ર મોક્ષ માર્ગમાં પ્રવેશ છે તો જૈનના અન્ય સંપ્રદાયોના તથા અન્ય મતે શંકરાચાર્ય વગેરે પણ પરિભ્રમણની ચિંતાનો ઉપદેશ તો ખૂબ આપે છે. એ મૂળ તીર્થંકર દેવનો ઉપદેશ છે, એટલે જેને જેને સારો લાગ્યો એ બધા આપે છે. તેઓની નિશ્રામાં રહીને પરિભ્રમણનો ઉપદેશ લઈને આગળ શા માટે ન વધવું, નાનીની નિશ્રામાં જવું કે અન્યને નિશ્રામાં જવું એ આપણે નક્કી કરવું, કેમ કે એને તો એક શીખી લીધેલી વાત છે એટલે ઉપદેશ આપે છે, એને તો શીખી લીધેલી વાત છે, કે જ્ઞાનદશા પાયમાં નથી. બીજું કે અન્ય મતના શંકરાચાર્ય હોય કે ગમે તે હોય, મોટા આબરૂવાળા હોય, પોતપોતાના સંપ્રદાયમાં તો બધાની મોટી આબરૂ હોય છે, વેદમ વ્યાસને, શંકરાચાર્યને, જેને જેને સંપ્રદાયના વડા હોય એમાં તો એની બહુ મોટી આબરૂ હોય છે, શું એને નિર્દોષ પરમાત્મા એવા તીર્થંકરને કેમ ન સ્વીકાર્યા, બીજો માર્ગ કેમ પ્રવર્તાયો. મહાપુરુષ તો જ્ઞાનીઓ તો જૈન સંપ્રદાયમાં પણ ઘણા થયા, મહાત્માઓ નથી થયા એવું નથી થયા, કુંદકુંદાચાર્ય જેવા મહાન, એમની આબરૂ બહુ મોટી છે સંપ્રદાયમાં એવા, પણ છતાં એમણે માર્ગ તીર્થંકરનો રાખ્યો, માર્ગ તીર્થંકરને છોડીને સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વર દેવ જૈન પરમાત્માને છોડીને કોઈ વાત નહીં, એ ધર્મનું મૂળ અને ત્યાંથી ધર્મ શરૂ થાય, ધર્મના પ્રણેતા એ રાખી માથે રાખીને વાત કરી. બીજાઓ ગમે તેટલા નિર્દોષ દેખાય, ગમે તેટલા ઉપદેશ સારા આપતા દેખાય, તો જે કાંઈ સારું છે એ તીર્થંકર દેવનું છે, કેમ કે ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી બધું નીકળ્યું છે. પછી ભલે એમાંથી 363 મત થયા, કોઈએ કોઈ વાત સારી લઈ લીધી, કોઈએ કોઈ વાત સારી લઈ લીધી, પણ ભગવાનને છોડી દીધા એને, ભૂલ શું કરી, જિનેશ્વર દેવને છોડી દીધા, એ આપણું ધ્યાન જાવું. એટલે એની નિશ્રામાં આપણને જૈન પરમાત્માની નિશ્રા મળતી હોય તો એ નિર્દોષ પરમાત્માની નિશ્રા છોડીને બીજે જવાનો આપણને કાંઈ વિકલ્પ આવવો જોઈએ એમ વાત છે. એ ત્યાં એ વગર શરૂઆત નહીં થાય, અંતઃકરણની શુદ્ધિ નહીં થાય, શું એટલે એ ચિંતામાં ઓટોમેટિક આવવું જોઈએ, કે બહુ મોટો પ્રોબ્લેમ છે, આપણામાંથી લટકતી તરવાર છે, એક મરણ નથી ઊભું, અનંત જન્મ મરણ ઊભા છે, એ વાતની જાગૃતિ આપણને હોવી જોઈએ, એ વાસ્તવિકતાને ભૂલવી ન જોઈએ આપણે, એમ વાત છે. શું હમણાં એ મુમુક્ષુ મળેલા બારગામ, તેમની પાસે રમણ મહર્ષિનું પુસ્તક હતો અને બહુ પુસ્તક પ્રસિદ્ધ છે, કોઈ સારું પુસ્તક હશે, વાંચેલું એની અંદર બધા અંડરલાઈનો કરેલી, તો પ્રશંસા કરતા હતા કે આપણે જેવું જૈનમાં અધ્યાત્મ આવે છે ને એવું સરસ અધ્યાત્મ આ રમણ મહર્ષિના પુસ્તકમાં પણ બહુ સારું મળે છે, એટલે વાંચવામાં અમને રસ પડે છે, એટલે સાથે રાખ્યું છે ને વાંચીએ છીએ. એટલે બારગામ મળેલા, એ પણ મુંબઈના હતા અને મળે મળ્યા હતા બારગામ.
હે,
કેમ? આત્મજ્ઞાન અને સાધના પથ, પુસ્તકનું નામ હતું આત્મજ્ઞાન અને સાધના પથ. હા, એ પુસ્તકનું નામ છે, રમણ મહર્ષિનું પુસ્તક છે. અને શ્વેતાંબરના મુનિએ એ પુસ્તક લખેલું હતું, અમરેન્દ્ર મુનિ કરીને લખનાર લેખક હતા. પાછા શું પ્રશંસા કરતા તમે, મેં કીધું ભાઈ એક વાતનું ધ્યાન ખેંચવા જેવું છે, રમણ મહર્ષિ મહાપુરુષ હશે, એમણે ઘણા ગુણો કેળવા હશે તો જ એમને સંપ્રદાયમાં એમની પ્રશંસા હોય. શું તે કાંઈ હોય, તે જૈન પરમેશ્વર નિર્દોષ પરમાત્મા વિતરાગ સર્વજ્ઞ કેવડી, હં, જેને 18 દોષમાંથી એક પણ દોષ નહોતો રહ્યો, એમનો અસ્વીકાર થયો છે કે સ્વીકાર થયો છે? એ જે મહાત્માને આપણે પ્રશંસા કરીએ છીએ, એ મહાત્માએ એનો સ્વીકાર કર્યો છે કે અસ્વીકાર કર્યો છે? એ તો બહુ બુદ્ધિશાળી તો ખૂબ જ હોય છે, જે મોટા પુરુષો હોય અને સંપ્રદાયના વડા હોય તો ખૂબ બુદ્ધિશાળી હોય. એટલે કંઈ તીર્થંકરો થઈને જૈન પરમેશ્વરથી કંઈ અજાણ્યા જ હોય છે એવું તો નથી હોતું, કે એમને ખબર જ નથી કે જૈન કોણ છે અને જીનેશ્વર કોણ છે, જીનેન્દ્ર કોણ છે. તો આપણે પ્રારંભમાં નમોવર્યંતાણમ કરીને જીનેન્દ્રને વંદન કરીએ છીએ, જીનેશ્વર દેવને માનીએ છીએ, અને એમનો એમને સ્વીકાર નથી એ વાત તો પ્રસિદ્ધ છે. તો કાંઈક વિચારવા જેવી વાત છે, અને બીજું કાંઈ ઊંડા ઉતરી ન શકીએ તો પણ કાંઈક વિચારવા જેવી વાત છે. કૃપાળુદેવે એમ લખે છે કે જગતમાં બે જૈન જ નથી, એક મ્યાનમાં જેમ બે તલવાર ન હોય એમ જગતમાં બે જૈન ન હોય. એટલે બીજો મત જ ન હોય, એક જ મત હોય જૈન દર્શનનો. આ અંદર અંદરના વાળા છે એ પણ મોટું બખડ જંતર છે, એ પણ અયોગ્ય છે, યોગ્ય નથી. તો અન્ય મતને તો બીજા વાળાનો તો સવાલ જ ક્યાં ઊભો થાય છે? અહીંયા તો શું કહે છે કે